నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకుందారి సుమంగళం నమస్తాయ స్వానుభూత్యాచకాస్తి స్వభావాయ భవాయ సర్వభావా.
સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. જીવ અજીવ અધિકારની ગાથા 50-55 ચાલે છે. 50-55ની 6 ગાથાઓ એક સાથે લીધી છે અને એમાં આપણે 23મો બોલ કરી રહ્યા છીએ. 23મો બોલ એ માર્ગના સ્થાનનો બોલ છે. એમાં જીવને માર્ગના સ્થાન નથી એ વાત કરવામાં આવી છે. એટલે આમ જોવા જઈએ તો 50થી શરૂ કરીને જે ગાથાઓ છે એમાં એ માર્ગના સ્થાનની જે વાત લેવામાં આવી છે એ 53મી ગાથામાં કરવામાં આવી છે. 53મી ગાથામાં એમ કહ્યું કે જીવને નથી કંઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને, ઓ માર્ગના સ્થાનો નહીં. એમાં આપણે હવે માર્ગના સ્થાન જીવને નથી એ વાત કરી રહ્યા છીએ. અને માર્ગના સ્થાન 14 છે અને 14 માર્ગના સ્થાનમાં આપણે 23મા બોલમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એવા જે માર્ગના સ્થાનો તે જીવને નથી. એમાંથી આપણે ગતિ વિશે વાત કરી, ઇન્દ્રિય વિશે વાત કરી, કાય અને યોગની વાત કરી, વેદની વાત કરી અને હવે આપણે આજે કષાયની વાત કરીશું. ત્યાર પછીથી જ્ઞાનની પણ વાત કરીશું. અને બીજી વાત જે ગુરુદેવે વધારે વિસ્તારથી સમજાવી છે આની સાથે એ પણ આપણે લઈશું. તો હવે પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાના નંબર 114. તો પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાનો 114 એમાં નીચે પ્રશ્ન કર્યો છે કે જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે. અહીંયા અગાઉ જે સ્પષ્ટતાઓ કરવામાં આવી, ગુરુદેવે જે સ્પષ્ટ વાત કરી અને એમાં એ વાત આવી કે જે વિકાર છે એ કર્મથી નથી થતો. વિકાર થવાનું કારણ કર્મ નથી. કર્મનો ઉદય જીવને વિકાર કરાવતો નથી. કોઈપણ કર્મ ઉદયમાં આવ્યું હોય તો એથી કરીને જીવ પોતે વિકાર કરે, વિભાવી ભાવે વર્તે, રાગ કરે, દ્વેષ કરે એમ થતું નથી. જીવના ઉદયો જે છે, કર્મના ઉદયો જે છે એ જીવની સાથે એની સમીપમાં છે. એટલે એ જીવ જો એવા ઉદયની સાથે જોડાય તો એ ઔદયિક ભાવે વર્તે છે અને એવો ઔદયિક ભાવે વર્તે છે તો એને વિકાર થાય છે. પણ એમ તો નથી કે એને કોઈ બીજું વિકાર કરાવે છે. વિકાર થવાનું મૂળ કારણ એનું પોતાનું છે અને પોતાથી જ વિકાર થાય છે. ત્યારે પ્રશ્ન કર્યો કે જો પોતાથી વિકાર થઈ જાય તો એનો અર્થ એમ થઈ જાય કે એના સ્વભાવમાં એ વસ્તુ પડી છે. એટલે પ્રશ્ન કર્યો કે જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો પછી એ સ્વભાવ થઈ જશે. આશંકા કરી છે સમજવા માટે અને એનો ઉત્તર આપ્યો છે ગુરુદેવે. આપણે એ લઈએ કે વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. સ્વસ્ય ભવનમ સ્વભાવ, પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે. પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે, વિકાર પણ તે સમયનું સત છે કે નહીં, એટલે કે છે તો નિશ્ચયથી સતને કોઈ હેતુ હોઈ શકે નહીં. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો પણ તે સત છે, અને સત અહેતુક હોય છે, તે કાળનું તે સ્વતંત્ર સત છે. તો તેમાં અસતની તેનાથી અન્યની અપેક્ષા કેમ હોય? આ વાત આપણે ગયા શુક્રવારે સ્વાધ્યાયમાં કરી છે, આજે ફરીથી લઈએ છીએ. ગઈકાલે આપણે બીજી વાત કરી, 20-23 ગાથા, 20-23 બોલની અંદર બીજી ઘણી વાત હતી, એની બધી સ્પષ્ટતાઓ કરી. એટલે આ શુક્રવારે જે વાત થઈ હતી ત્યાંથી આપણે ખરેખર તો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને શુક્રવારે આ વાત આપણે લીધી હતી કે વિકારપણે થવાનો એ સ્વભાવ કોનો છે, દ્રવ્યનો છે કે પર્યાયનો છે? એ પર્યાયનો સ્વભાવ છે. એટલે પર્યાયમાં એ વિકાર થાય છે, દ્રવ્યમાં વિકાર નથી થતો. આત્મદ્રવ્ય ત્રિકાળી ત્રણેય કાળે શુદ્ધ છે અને શુદ્ધ રહે છે અને શુદ્ધ રહેશે. એ શાશ્વત શુદ્ધ છે, એમાં કોઈ વિકાર થતા નથી, વિકાર થઈ શકે નહીં. જો શુદ્ધ દ્રવ્યમાં વિકાર થાય તો શુદ્ધ દ્રવ્ય શુદ્ધપણે રહી શકે નહીં, એ બદલાઈ જાય. અને બદલાઈ જાય તો કોઈ જીવ સિદ્ધની પર્યાયને પ્રગટ કરી શકે નહીં, પોતે સિદ્ધ થઈ શકે નહીં, મોક્ષ થાય નહીં. એટલે એમ તો નથી. એનો અર્થ એ થયો કે જે વિકાર થયો તે પર્યાયમાં થયો છે, જીવના મૂળ સ્વરૂપમાં દ્રવ્યમાં થયો નથી. પર્યાયનો સ્વભાવ કેવો છે? પર્યાય એક પછી એક થયા કરે છે. એટલે પર્યાય જે છે એ સમયનું સત છે. જે સમયે જે પર્યાય થઈ છે એ તે સમયે છે, હોવા પણ છે, એટલે સત છે. અહીંયા સત શબ્દ છે, સત્ય નહીં, સત. સત એટલે હોવા પણ. સત શબ્દ જે છે તે અસ્તિત્વને બતાવનારો છે. એટલે પર્યાયનું અસ્તિત્વ છે, એમ નથી કે પર્યાય છે જ નહીં, એવી તો કોઈ વાત નથી. આકાશના ફૂલ જેવી કોઈ વાત નથી કે પર્યાયનું અસ્તિત્વ જ ન હોય, એવી તો કોઈ વાત નથી. પર્યાય છે, પર્યાયને આપણે સમયની સાપેક્ષતાએ એક સમયની કહીએ છીએ, પણ બીજા સમયે પણ એવી જ હોઈ શકે, ત્રીજા સમયે એવી હોઈ શકે. અને દરેક સમયે કોઈને કોઈ એક પર્યાય તો છે, છે, છે ને છે. એટલે પર્યાય છે, પર્યાય હોવા પણ છે, એટલે પર્યાય સત છે. પર્યાય ઉત્પન્ન થાય છે અને પર્યાય વિલીન થાય છે. એટલે વર્તમાનમાં કોઈ એક પર્યાય છે. વર્તમાનમાં એટલે એક સમય માટે કોઈ એક પર્યાય છે, એ પર્યાય ઉત્પન્ન થઈ છે. એક સમય પછી એ પર્યાય વિલીન થઈ જાય છે, નાશ પામે છે, ચાલી જાય છે, અને એ જ વખતે બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. આવું જ સ્વરૂપ છે, આવું જ બધા દ્રવ્યનું સ્વરૂપ છે. છ છ દ્રવ્યની પર્યાય થાય છે, પણ એમાં પૂતગળની પર્યાય અને જીવની પર્યાય એની આપણે વાત લઈએ છીએ, કેમ કે બાકીના જે ચાર દ્રવ્ય જે છે એની તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થયા કરે છે. એટલે આપણે એની વાત અત્યારે નથી લેતા. અહીંયા પૂતગળના પરિણામ થાય છે, પર્યાય થાય છે, એના કારણે થાય છે. અને પર્યાય થવું, પર્યાયનું થવું પૂતગળમાં, એનો જો જરાક વિચાર કરીએ તો પૂતગળનો જે પરમાણુ છે એ પરમાણુની પર્યાય તો શુદ્ધ થાય છે. પરમાણુ જે છે, પૂતગળનો પરમાણુ, એક પરમાણુ જો લઈએ તો એક પરમાણુની પર્યાય તો શુદ્ધ જ થાય છે. પણ પરમાણુઓ ભેગા થાય અને સ્કંદ બને તો એ સ્કંદની પર્યાય જે થાય છે તે શુદ્ધ નથી, એ વિભાવ પર્યાય છે. પરમાણુઓનો સ્કંદ એ સ્કંદની પર્યાય છે, તે વિભાવ પર્યાય છે. એટલે જેવો સ્કંદ છે એ પ્રમાણેની એની પર્યાય છે. પરમાણુઓનો સ્કંદ કોમ્પ્યુટર રૂપે છે તો એની પર્યાય એ રીતે થાય. પરમાણુઓનો સ્કંદ ડેસ્ક રૂપે છે તો એની પર્યાય એ રીતે થાય. પરમાણુઓનો સ્કંદ છે તે ચેર રૂપે છે તો એની પર્યાય એ રીતે થાય. એટલે જેવા સ્કંદ છે એ પ્રમાણે એની પર્યાય થાય છે. એ પરિણમનને પૂદગળનું વિભાવ પરિણમન કહેવામાં આવે છે. જ્યારે એક પરમાણુ રહીએ, એક પરમાણુ લઈએ, એટલે કે પૂદગળનો જે નાનામાં નાનો અંશ જેને હવે ભાંગી શકાય નહીં, એટલે અવિભાજ્ય એવો નાનામાં નાનો અંશ એ પૂદગળ પરમાણુ છે, એ પરમાણુની જે પર્યાય થાય છે એ તો નિર્મળ શુદ્ધ પર્યાય જ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, એક સરખી જ થાય છે. એટલે પૂદગળનું પરિણમન જ્યારે સ્કંદ બન્યો છે અને સ્કંદ રૂપે થઈ રહ્યું છે, ત્યારે તે પરિણમન જેવો સ્કંદ છે એ પ્રમાણે થાય છે, એટલે જુદા જુદા પ્રકારે થાય છે, તો એ વિભાવ પરિણમન છે. અને એ જ વખતે એમાં રહેલા પરમાણુ, એ દરેક પરમાણુનું એ શુદ્ધ પરિણમન પણ એ જ વખતે થઈ રહ્યું છે. એટલે આ રીતે પૂદગળના પરિણમનો થાય છે, અને જે સ્કંદના પરિણમનો વિવિધ પ્રકારે થાય છે એને લીધે થઈને આ જીવ ભોળવાય છે, એને લીધે થઈને આ જીવને આસક્તિ થાય છે, આ જીવને એમાં રસ પડે છે, આ જીવને એ આશ્ચર્યજનક લાગે છે. એટલે એનું લક્ષ્ય કરતા આ જીવ પોતે પોતાના સ્વભાવને ભૂલી જાય છે, પોતે પોતાના સ્વભાવને ભૂલી જાય છે. એટલે આ રીતે આપણને આ પૂદગળના સ્કંધ જે છે એ લક્ષ કરાવનારા થઈ જાય છે. જીવે લક્ષ એના તરફ કરવું કે ન કરવું એ જીવનો પોતાનો નિર્ણય છે. જીવ ધારે તો એ એવા પૂદગળના સ્કંધ તરફ લક્ષ ન કરે, એના તરફ આસક્તિ ન કરે, એના તરફ મમત્વ ન કરે, એના તરફનું એકત્વ ટાળે, એટલે કે આ શરીર છે એ પણ પૂદગળ છે તો એનું એકત્વ ટાળે, એ પૂદગળની પર્યાય એ સ્કંદ છે એની પર્યાય જે રીતે થાય છે તે રીતે થાય છે, એની સાથે મારે સંબંધ નથી, એવી જાગૃતિ રાખી શકે. પણ એ રાખતો નથી એટલે બધી ઉપાધિ સર્જાય છે. એ રાખતો નથી એટલે એને આશરો થાય છે, એને બંધ થાય છે, અને પછી એ પ્રમાણે બીજા કારમણ્ય રજકણો પૂદગળો જે છે એ કર્મરૂપે, દ્રવ્ય કર્મરૂપે એના નિમિત્તે બંધાય છે. એમાં પણ એ કારમણ્ય રજકણોનું પરિણમન જે છે, બંધાવવું છૂટવું, એ પણ એના કારણે થાય છે. એમાં નિમિત્ત કારણ તરીકે જીવના ભાવ છે એમ કહી શકાય. અહીંયા વાત ચાલે છે આપણે કે વિકારીપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. એટલે આપણે આ પર્યાયની વાત લીધી તો એમાં જીવની પણ વિકારી પર્યાય જે થાય છે એનું કારણ એ પરનું લક્ષ છે. અને પરનું લક્ષ જે એ તો નિમિત્ત કારણ છે. પરનું લક્ષ થાય એટલે એને વિકારી પર્યાય થવી જોઈએ એવો તો કોઈ નિયમ નથી. પરનું લક્ષ થાય પણ એને જો જ્ઞાતા ભાવે, દ્રષ્ટા ભાવે જો જુએ છે તો એને વિભાવ ભાવ થતા નથી, વિકારી પર્યાય થતી નથી. એટલે જીવની જે પર્યાય થાય છે વિકારી પર્યાય, એ પર્યાય થવાનું કારણ કંઈક બીજું હોવું જોઈએ. કેમ કે દ્રવ્યમાં તો કંઈ થતું નથી, આપણે પહેલાં જ વાત કરી, જે થાય છે તે પર્યાયમાં થાય છે અને પર્યાય ક્ષણિક છે, પણ છતાંય એ થાય તો છે ને, દરેક સમયે કોઈક ને કોઈ પર્યાય થાય તો છે ને. એટલે વિકારી પર્યાય જે થાય છે એનું કારણ શું? તો કે જીવનું અશુદ્ધ ઉપાદાન છે એ વિકારી પર્યાયનું કારણ છે. જીવનું અશુદ્ધ ઉપાદાન છે તે એનું કારણ છે, ઉપાદાન કારણ છે. અશુદ્ધ ઉપાદાન એ વિકારી પર્યાય થવાનું કારણ છે. અને એ વખતે નિમિત્ત તરીકે જે પૂદગળનો સ્કંદ છે એ નિમિત્ત બને છે. કર્મનો ઉદય આવ્યો છે અને જે કંઈ સંયોગો આવ્યા છે એ એમાં નિમિત્ત બને છે. આઠ પ્રકારની કર્મની પ્રકૃતિ છે અને એના ઉદયો આવ્યા કરે છે. પૂર્વે જે કર્મ બાંધ્યા છે એના ઉદયો દરેક સમયે આવે છે, અને કંઈ ને કંઈ બની રહ્યું છે તો એ તરફ જીવનું લક્ષ્ય જાય છે. એટલે વિકારી પર્યાય થાય છે, અને વિકારી પર્યાય થાય છે એ વાત સાચી છે, એ હોવા પડે છે, એટલે સત્ય છે, એ અહીંયા લેવામાં આવ્યું. હવે એ ઉત્પન્ન થઈ નવી જે વિકારી પર્યાય થઈ એની ક્ષણ પૂરી થઈ, એટલે એ સમય એક સમયની હતી, એ પછી વિલીન થઈ ગઈ અને નવી પર્યાય ઉત્પન્ન થઈ, એ પણ વિકારી થઈ, એના પછી થઈ એ પણ વિકારી થઈ. પણ ક્યારેક એવું પણ બને કે ભગવાન આત્માને જીવને પોતાનું લક્ષ્ય થઈ જાય તો નવી પર્યાય જે થાય તે શુદ્ધ પર્યાય થાય, તો વિકારી પર્યાય ન થાય. જે જીવ જાગૃતિ રાખી પુરુષાર્થપૂર્વક પોતાના સ્વરૂપ તરફ ઢળે છે, ધ્રુવ તરફ ઢળે છે અને પર્યાય થાય છે તો શુદ્ધ પર્યાય થાય છે, નિર્મળ પર્યાય થાય છે. એટલે વિકારી પર્યાય થાય છે થાય છે થાય છે એ સત છે, સાચી વાત છે, હકીકત છે. એને આપણે એનો અસ્વીકાર ન કરી શકીએ એ વસ્તુ બરાબર છે. પણ એ પર્યાય થાય છે થાય છે અને એક વખત એવું બની જાય છે કે લક્ષ આત્મા તરફ જાય છે અને એ સ્વરૂપ તરફ ઢળી જાય છે તો શુદ્ધ પર્યાય થાય છે. એટલે શુદ્ધ પર્યાય થાય છે એ પણ સત છે. શુદ્ધ પર્યાય થાય છે, શુદ્ધ પર્યાય થાય છે અને ફરી પાછો જીવ નિર્વિકલ્પ ધ્યાનની દશામાંથી પોતાના સ્વરૂપમાં જ્યાં ઢળ્યો હતો ત્યાંથી બહાર આવી જાય છે તો ફરી પાછી એને શુદ્ધ પર્યાય થતી નથી. એટલે એના લક્ષમાં નથી શુદ્ધ પર્યાય. એની પર્યાય તો શુદ્ધ થાય છે પણ એના લક્ષમાં એ નથી. એટલે લક્ષ બહાર છે એટલે ફરી પાછી એને એવી શુભ કે અશુભ પર્યાય થાય છે, એટલે વિકારી પર્યાય થાય છે. એટલે પર્યાય છે એને અહીંયા એ રીતે ગુરુદેવે કહ્યું કે વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. સ્વસ્ય ભવનમ સ્વભાવ, અને પોતાથી તે પર્યાય થાય છે એ કોઈ કરાવતું નથી. જો કર્મના ઉદય એને એવી પર્યાય કરાવતા હોય તો એ આત્મામાં જઈ શકે જ નહીં, શુદ્ધ પર્યાય એને થાય જ નહીં. તો પછી કેમ કે એ તો નિમિત્તો તો ઉભા જ છે, દરેક સમયે એને એ બધા નિમિત્તો કર્મના ઉદયો તો છે જ. અને કર્મના ઉદય જો એને એમ પર્યાય કરાવતા હોય, પર્યાય કરવા માટે પ્રેરતા હોય, દબાણ કરતા હોય તો પછી એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે જ નહીં, એને શુદ્ધ નિર્મળ પર્યાય થાય જ નહીં. એટલે એનો અર્થ જ એ થાય છે કે ભલે પર્યાય એ સ્વભાવ છે, તે છતાંય એને પોતાના કારણે થાય છે, પરને કારણે નથી થતી. એટલે વિકાર જે થયો એમાં કોઈ પર કંઈ કરાવે છે વિકાર એમ નથી. પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે, વાત સાચી છે. પણ સ્વભાવ કઈ રીતે છે? તો તે પર્યાયનો સ્વભાવ છે, એ દ્રવ્યનો સ્વભાવ નથી. પર્યાયનું બદલાવવું એ પર્યાયનો સ્વભાવ છે. પર્યાય ક્ષણિક છે અને પર્યાયનું બદલાવવું એ પર્યાયનો સ્વભાવ છે. એટલે વિકારી પર્યાય છે તે પણ તે સમયે છે, એ સત છે, હોવા પણ છે અને એને કોઈ હેતુ હોય નહીં. સતને કોઈ હેતુ હોય નહીં, હોવા પણ જે છે એને કોઈ હેતુ હોય નહીં. એટલે નિશ્ચયથી સતને કોઈ હેતુ હોઈ શકે નહીં, એટલે થાય છે. પર્યાયનો ઉત્પાદ છે અને પર્યાયનો વ્યય પણ છે. અને એ વખતે આ દ્રવ્ય જેની પર્યાય થઈ છે એ દ્રવ્ય એ ધ્રુવપણે ટકીને રહે છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેય સત છે, હોવા પણ છે અને એવું જ સ્વરૂપ છે. દ્રવ્યનું એવું જ સ્વરૂપ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવાત્મક સ્વરૂપ છે. જીવ દ્રવ્યનું પણ એવું જ સ્વરૂપ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ભલે ઉત્પાદ કે વ્યય વિકાર રૂપે હો પણ તે સત છે, અને સત અહેતુ હોય એને કોઈ હેતુ હોતો નથી. તે કાળનું તે સ્વતંત્ર સત છે, તે સમયે તે છે એટલે એ હોવા પણ છે, તે સત છે. તો પછી તેમાં તેનાથી અન્યની અપેક્ષા કેવી રીતે હોય? એ છે જ્યારે તો પછી એમાં બીજું એમાં શું કરે અને બીજું શું કરાવી શકે? જે વસ્તુ છે તેમાં બીજો શું કરે? એટલે અહીંયા એ વાત કરી કે એ વિકાર થાય છે, પર્યાયમાં થાય છે અને એ વિકાર થવાનું કારણ બીજો કોઈ પર નથી, પણ એ પોતે જ એનું કારણ છે. એ વખતે જીવનું ઉપાદાન જે છે એ એનું કારણ છે અને એ ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. અને ત્યારે નિમિત્ત તરીકે એ કર્મના ઉદય કે કર્મના અભાવ હોય છે એટલે એનું જ્ઞાન કરાવવામાં આવે છે કે ઉપાદાન કારણ આ છે અને નિમિત્ત કારણ આ છે. અને બંનેની સાથે વાત લઈએ અને તો પછી એમ થાય કે પ્રમાણ જ્ઞાનનો વિષય બને છે. આ વાત આપણે ગઈકાલે કરી છે. પરંતુ અહીંયા જે વાત કરવી છે તો એ છે કે અહીંયા તો એ સત જે છે એ સતને ત્રિકાળી સતની અપેક્ષા પણ નથી. ત્રિકાળી સત શું છે? ભગવાન આત્મા દ્રવ્ય જે છે તે તિકાળી સત છે, એક સરખું રહેવા વાળું છે, એની અપેક્ષા નથી. શેને? આ ઉત્પાદ અને વ્યય પર્યાયના થાય છે એની અપેક્ષા નથી. એની અપેક્ષા જો લેવામાં આવશે તો પછી એને વિકારી પર્યાય થાય જ નહીં, કેમકે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, તો શુદ્ધ નિર્મળ પર્યાય જ હોય. પણ વિકારી પર્યાય જે થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે, અને શુદ્ધ ત્રિકાળી સતની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ એ વર્તમાનનું સત છે, અને એવું વર્તમાનનું સત હોવા છતાં તેને અપેક્ષાએ પૂદગળના પરિણામ કહેવામાં આવ્યા છે. એ સત હોવા છતાં પણ એ જીવનું છે, એ જીવની પર્યાય છે, હોવાપણે છે, સત છે, અને જીવને થાય છે તે છતાં પણ એને પૂદગળના પરિણામમાં કહેવામાં આવ્યું છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે એ પોતાના મૂળ સ્વરૂપમાં નથી, એટલે મૂળ સ્વરૂપ શુદ્ધ છે એ અહીંયા દર્શાવવું છે. એટલા માટે એ પરિણામને પૂદગળના પરિણામમય કહેવામાં આવ્યું છે. અને એમ કરીને એમ દર્શાવવામાં આવ્યું છે કે જેને પુરુષાર્થ કરવો છે, જેને પુરુષાર્થ કરવો છે એને પુરુષાર્થ થઈ શકે છે, કેમ કે એનું દ્રવ્ય ત્રણેય કાળ શુદ્ધ, જ્ઞાયક જેવું શુદ્ધ છે તેવું જ છે, સિદ્ધ સમાન જ છે, એ જ્ઞાયક 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 જ છે. એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ શુદ્ધ જ છે, એમાં વિકાર વ્યાપ્યો નથી. જે વિકાર થયો એ બધો પર્યાયમાં હતો, એ પર્યાય સાથે ગયો, એ પર્યાય વિલીન થઈ ગઈ. હવે તું નવેસરથી ઉપાડ ને ભાઈ, મૂળ વાત તો આટલી કરવી છે કે જે થઈ ગઈ વિકારી પર્યાય તે થઈ ગઈ, એની પંચાયત છોડ ને, એને બદલે તું નવેસરથી ઉપાડ ને કે તને હવે નવી પર્યાય જે થાય તે વિકારી પર્યાય ન થાય. આમાંથી તાત્પર્ય તો આપણે એ લેવાનું છે કે ભાઈ વિકારી પર્યાય જે છે હવે ન થાય, એને માટે તું નવેસરથી હવે શરૂ કર ને, જે થઈ ગઈ તે થઈ ગઈ, અને જે પર્યાય થઈ એને કારણે આશ્રવ થયા, બંધ થયા, એ બધું થયું અને એના ઉદય પણ આવશે, પણ હવે શું? તારે જો પુરુષાર્થ કરવો છે તો હવે શું? તો તને અહીંયા ધારણ આપી, તને વિશ્વાસ આપ્યો કે તારું મૂળ સ્વરૂપ શુદ્ધ ત્રિકાળ એવું ને એવું જ છે, દ્રવ્ય સ્વભાવમાં કોઈ ફેર પડ્યો જ નથી, એ એવો ને એવો જ છે, એટલે એવા સ્વભાવની તું પ્રાપ્તિ કરી શકે એવો સક્ષમ છો, એટલે એવા સ્વભાવની પ્રાપ્તિ માટે થઈને તું પુરુષાર્થ કર, એવા સ્વભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. એટલા માટે થઈને એમ કહ્યું કે પેલા જે વિકાર જે છે એ જીવના નથી. અને એને વધારે જોરપૂર્વક કહેવા માટે અહીંયા આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ અમે અનુભૂતિ કરી છે, ભગવાન આત્મા કેવો છે એનો અનુભવ અમને છે, અને અમને અનુભૂતિમાં એ વાત આવી છે કે આવા કોઈ વિકાર આત્મામાં નથી, આવા કોઈ વિકાર આત્મામાં નથી. છતાં પણ જો તને પ્રશ્ન એમ રહેતો હોય કે આવા વિકાર થાય છે તો શું, તો પછી એના જવાબ રૂપે અત્યારે તને એમ કહીએ છીએ કે તું એ બધા વિકારને પૂદગળના પરિણામમય માની અને જુદા પાડી દે. તારા ત્રિકાળી જે સ્વરૂપ છે એનાથી એ બધા પરિણામ જે છે, વિકારી પરિણામ છે, એને તું જુદા પાડી દે, અને તારું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે એકમાત્ર એનો જ વિશ્વાસ કર, અને એવો વિશ્વાસ કરીને તું આગળ વધીશ તો પછી સ્વરૂપમાં જવાશે. એટલે અહીંયા એમ કહી દીધું કે એ પરિણામ જે છે તે પૂદગળમય પરિણામ છે. અહીંયા દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવો છે, એટલા માટે એમ કહ્યું કે આ બધા જે છે તે બધા પૂદગળમય પરિણામ છે. એ માર્ગના સ્થાન જે છે એ બધા જીવને છે નથી એમ નથી, છે, હોવા પણ છે, પર્યાય છે, પર્યાય સત છે, એક સમયનું સત છે, તે છતાંય એ બધા પરિણામને જુદા પાડી અને ત્રિકાળ ભગવાન આત્મા કેવો છે, દ્રષ્ટિનો વિષય કેવો છે એ દર્શાવવું છે. એટલે એમ કહું કે એ બધું છે છતાં પણ એ પૂદગળમય પરિણામ છે. વિકારી પર્યાય વર્તમાન સતનું સત્વ છે, તે અપેક્ષાએ જોઈએ તો તે વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. એટલે વેદ એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ વગેરેની વાત કરી હતી, એ બધું પણ એ પોતાથી થાય છે. તે વેદ કર્મના ઉદયથી આત્મામાં થાય છે એમ બિલકુલ નથી, એટલે કે કર્મના ઉદયને કારણે થાય છે એમ નથી. જો કર્મના ઉદયને કારણે થાય છે એમ તું પકડીને બેસી રહીશ તો ક્યારેય તારો પુરુષાર્થ ઉપડશે નહીં. જૈન દર્શનમાં અત્યારે એ વાત પકડાઈ ગઈ છે, અને જૈન જે પોતે પોતાની જાતને કેવડાવે છે, કોઈ પણ જાતનો અભ્યાસ નથી, કોઈ વિચાર નથી, એ બધા ખરેખર જૈન નથી. જૈન તો એ છે કે જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં અને આમન્યામાં રહી અને જે પ્રમાણે જિનેશ્વર ભગવાને જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટેનો અભિલાષી છે, એવો આત્માર્થી છે અને એવો પુરુષાર્થ કરી રહ્યો છે એ જૈન છે. એટલે જિનેશ્વરની આજ્ઞામાં તો આ વાત આવી છે કે એ કર્મ જે છે તે કંઈ કરતું નથી, કર્મ કંઈ કરાવતું નથી, અને કર્મને કારણે જો તું પ્રમાદી થઈને બેસી રહ્યો હોય કે કર્મને કારણે આમ કર્મને કારણે તેમ, તો તું મૂંઢ છો. તું તારો પુરુષાર્થ ઉપાડ, તું તારો પુરુષાર્થ ઉપાડ અને શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કર. એનું લક્ષ્ય કરતા નિર્મળ શુદ્ધ પર્યાય થશે, સમ્યક દર્શન થશે અને વધારે ને વધારે એ પુરુષાર્થ ઉપાડતા એવા શુદ્ધ સ્વરૂપમાં લીનતા થશે અને પછી આગળ વધી અને એમાં જ સ્થિરતા થશે અને એમ એ આખો મોક્ષનો માર્ગ છે. એટલે એ કર્મના ઉદયથી આત્મામાં થયા છે જો એમ તું માનીશ તો પછી તું પણ પ્રમાદમાં ને પ્રમાદમાં રહી જઈશ. એ પરિણામ તારા છે એ વાતનો પહેલા સ્વીકાર કર, અને એ પરિણામ તારા હોવા છતાં પણ તારા મૂળ સ્વરૂપમાં નથી એમ વિશ્વાસ કર, અને એ પરિણામ તારા છે તો તારે એ પરિણામથી મુક્ત થવું છે, એ પરિણામ ન થાય, વિકારી પરિણામ ન થાય એમ કરવું છે. તો પછી એ પરિણામ કરાવનાર બીજું કોઈ નથી, પોતાની ભૂલ છે એમ સ્વીકારી અને એ ભૂલને દૂર કરવાનો તું પ્રયાસ કર, અને એમ કરવામાં તારે કર્મથી ડરવાની કોઈ જરૂર નથી, કર્મના ઉદયથી કંઈ ડરવાની જરૂર નથી. કર્મના ઉદયો આવશે, ભલે આવે, એ સાથે તું જોડાતો નહીં. એ કર્મના ઉદયો આવે અને એ પછી નિદ્રા થઈ જાય, ખરી જાય, દરેક કર્મને સ્થિતિબંધ છે, એની સ્થિતિ પૂરી થશે એટલે ઉદયમાં આવશે, અને ઉદયમાં આવશે જે સંયોગો આવશે એ પ્રમાણે તારી આસપાસમાં જે કંઈ તને પ્રાપ્ત થશે એ સુખરૂપે દુઃખરૂપે તું અનુભવીશ. તે છતાંય એનાથી તું જુદો ભગવાન આત્મા છો એવો તું દ્રષ્ટિકોણ અપનાવ. આખા સમયસારમાંથી જે વાત છે તે આ વાતને આપણે પકડવાની છે, અને વિવિધ પ્રકારે આપણને આત્મા તરફ લઈ જવા માટે આચાર્ય ભગવાને કૃપા કરી છે. આગળ પણ અહીંયા કહે છે કે બનારસીદાસજીએ પણ આ વાત કરી છે, અને પછી એના એ બનારસીદાસજીએ જે વાત કરી છે આપણે અત્યારે લેતા નથી, ઉત્પાદ અને વૈરી બધી જે વાત કરી છે આપણે આગળ લઈએ. કસાયની વાત લઈએ. હવે અહીંયા વેદની વાત થઈ ગઈ, એના પછીથી આ પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ પૂરો થયો, અને હવે આજે આગળ આ 23માં બોલની અંદર જે 14 માર્ગના સ્થાન છે એમાંનું એક માર્ગના સ્થાન કસાય. તો કસાયની વાત હવે લઈએ કે કસાય પણ આત્માને નથી. કસાય એટલે શું? સાદી ભાષામાં એક અર્થ ગુરુદેવે સરસ કર્યો છે કે જે જીવને કસે તે કસાય. જીવને કસે તે કસાય. કસાય બધા કસનારા છે, જીવને કસનારા છે, આત્માને દુઃખ પહોંચાડનારા છે. એ રાગ હોય કે દ્વેષ હોય એ બંને આત્માને દુઃખ પહોંચાડનારા છે. એ રાગમાં રાગ જે થાય છે તો એની અંદર માયા અને લોભ છે, અને દ્વેષ થાય છે તો એની અંદર ક્રોધ અને અભિમાન છે. એમ એ કસાય છે, ક્રોધ માન માયા લોભ. રાગ જે છે એ શુભ હોય કે અશુભ હોય કોઈ પણ રીતે હોય, પણ એને લીધે થઈને આત્માના પરિણામ કેવા થાય છે તો કે આત્માને કંપન એને લીધે થઈને ઉત્પન્ન થાય છે, આત્માને આકુળતા થાય છે, અને આત્માના પરિણામ જે છે તે અશુદ્ધ પરિણામ જ થાય. એ પુણ્ય બંધ કરાવે કે પાપ બંધ કરાવે એ બધા પરિણામ એ બંધનું કારણ છે. એટલે અહીંયા કસાયની વાત કરે છે અને એમાં કહ્યું છે કે ક્રોધ માન માયા લોભના પરિણામ એ શુભ કે અશુભ ભાવ તે બધા એ કસાય છે. અને એટલે સુધી કે જેવો શુભ ભાવ કે જે શુભ ભાવને કારણે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ, એવો શુભ ભાવ પણ એ પૂતગળના પરિણામ છે, એટલે કે પૂતગળમાં પરિણામ છે, બંધનું કારણ છે, એ આત્મામાં જવાનું કારણ નથી. તીર્થંકર નામ ગોત્ર બંધાય એટલે એવું તીર્થંકર નામ ગોત્ર બંધાતા પછી એવું શરીર ને એ બધી વસ્તુ પ્રાપ્ત થાય, અતિશયો બધા મળે, એ બધું જે છે તે તીર્થંકર નામ ગોત્ર બંધાય એટલે હોય છે. તીર્થંકર નામ ગોત્ર બંધાય એ વસ્તુ જે છે એને શુદ્ધ ભાવ સાથે સંબંધ નથી, એ શુભ ભાવ સાથેનો સંબંધ છે. જ્યારે ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય ત્યારે એ તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. અને એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ ક્યારે થાય તો કે શુદ્ધનું લક્ષ્ય કરે છે ને ત્યારે એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે. પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ જ્યારે કરતો હોય છે, હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી એક અખંડ છું એમ કરી અને એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એ પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળવાનો જ્યારે પુરુષાર્થ કરે છે, તો ત્યારે પહેલા જે વિકલ્પ છે કે હું જ્ઞાયક 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 છું એવો જે વિકલ્પ ચાલે છે, અને એ વખતે જે ઘૂંટણ ચાલે છે એ આખી દશા છે તે શુભ ભાવ છે. એ શુભ ભાવ છે, હજી એ પોતે પોતાના સ્વરૂપમાં ગયો નથી. અને જ્યારે એ પુરુષાર્થ કરી રહ્યો છે એ વખતની જે દશા છે એને ઘૂંટણ કહ્યું છે ગુરુદેવે. અને એવું ઘૂંટણ જ્યારે ચાલે છે તે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એવા શુભ ભાવમાં એને એવા કર્મ બંધાઈ જાય છે કે જેને લીધે થઈ અને એ ચક્રવર્તી થાય કે તીર્થંકર થાય કે એવા કર્મ બંધાઈ જાય છે. સોળ પ્રકારે એ શુભ ભાવ હોય છે કે જેને લીધે થઈને તીર્થંકર કર્મ તીર્થંકર નામ ગોત્ર બંધાય. આપણે એ પહેલા અગાઉ અષ્ટપાવના સ્વાધ્યાયમાં કરી ગયા છીએ, અત્યારે એનો વિસ્તાર નથી કરતા. પણ મુખ્યપણે જોઈએ તો એવા શુભ ભાવ હોય, ખૂબ શુભ ભાવ હોય કે જગત આખું બધા જીવો આ સમ્યક દર્શનને પામે, બધા જીવો પોતાના શુદ્ધ સ્વરૂપને પામે, બધા જીવો સિદ્ધ થાય, અને એવો ભાવ એ જ્યારે પોતે પોતાના શુભ ભાવમાંથી આગળ વધ્યો છે, શુદ્ધ ભાવમાં ગયો છે અને શુદ્ધ ભાવનો અનુભવ કર્યો છે અને બહાર નીકળે છે ત્યારે એને એવો ભાવ આવે છે. એટલે એવો પણ એવો એક ઉત્કૃષ્ટ ભાવ છે. ટૂંકમાં કહીએ તો એ જ્યારે શુદ્ધ ભાવમાં જાય છે ત્યારે એની આગળ ને પાછળના જે ભાવ છે એ બધા શુભ ભાવ હોય છે. એ ભાવ એને આવા તીર્થંકર નામ ગોત્ર બંધાવે એવા થાય છે, અથવા તો એને ચક્રવર્તીનું પદ મળે એવા થાય છે, ઇન્દ્રનું પદ મળે એવા ભાવ, એવા પુણ્ય બંધાય એવા એ બધા ભાવ હોય છે. એટલે શુભ ભાવ જે છે એ શુદ્ધ ભાવનું કારણ નથી, પણ શુદ્ધ ભાવમાં જાય છે ત્યારે એ એવા જે શુભ ભાવ જે હોય છે એ શુભ ભાવને અહીંયા તો લેવામાં આવ્યા છે, એને તીર્થંકર નામ ગોત્રનું કારણ કહ્યું છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે એ કોઈ પણ પ્રકારના શુભ ભાવ જે છે એ બંધનું કારણ છે, એટલે એને પૂતગળના પરિણામ કયા છે. અને એ શુભ ભાવ દ્વારા કંઈ આત્મામાં જવાતું નથી, આત્મામાં જવાય છે શુદ્ધ ભાવ દ્વારા. ભગવાન આત્મામાં એવા કોઈ શુભ ભાવ નથી, વાત તો આ કરવી છે. ભગવાન આત્માની અંદર કોઈ ભાવ નથી, માત્ર શુદ્ધ ભાવ જ છે. એટલે ભગવાન આત્મા તો અકષાય સ્વરૂપ, કોઈ કષાય નથી, એટલે રાગ દ્વેષના કોઈ ભાવ જ નથી, એટલે અકષાય સ્વરૂપ છે. અને અકષાય સ્વરૂપ એટલે કોઈ પણ કષાય ન હોય તો એને શું કહેવાય, એને વિતરાગ કહેવાય. એ વિતરાગી ભાવ છે ભગવાન આત્મા તો અકષાય સ્વરૂપ વિતરાગ મૂર્તિ ભગવાન છે, પ્રભુ છે. તેમાં તે પરિણામ એટલે કષાયના પરિણામ નથી. જોકે કષાયના પરિણામ જીવની પર્યાયમાં છે અને તે નિશ્ચયથી પોતાથી થાય છે, એનું કારણ બીજો કોઈ નથી, એ પરના કારણથી નથી થતા, પર એના કારક નથી. પણ સ્વભાવની દ્રષ્ટિએ જોતા, એટલે આત્માનું મૂળ સ્વરૂપ અને એનો કેવો ભાવ, તો શુદ્ધ ભાવ, એની દ્રષ્ટિએ જોતા એ કષાયના પરિણામ જે છે એ સ્વભાવભૂત નથી, સ્વભાવભૂત નથી, અને એ બધું પર્યાયમાં છે. અને પર્યાય જે છે એ તો નીકળી જાય છે, પર્યાય તો એક સમયનું સત છે, બીજા સમયે નથી. એટલે એ તો પર્યાયમાં છે, એ તો નીકળી જાય છે, સિદ્ધની પર્યાયમાં એ પછી હોતું નથી. માટે તેમને પૂતગળમયના પરિણામ કયા છે. જો કષાયની ઉત્પત્તિ બે કારણથી કહીએ, ફરી પાછી બે કારણની વાત લીધી છે, કેમ કે હજી ઘણાને એ અસ્પષ્ટતા રહી હશે એટલે વાત તો લીધી છે અને બીજી વાત ફરીથી લીધી છે. જો અહીંયા એક વસ્તુ છે કે આ પ્રવચન રત્નાકરમાંથી આપણે જે વાંચી રહ્યા છીએ એ કંઈ એક જ પ્રવચનમાંથી નથી લેવાયું, સળંગ પ્રવચનો 50 થી 55 ગાથા ઉપર જેટલા દિવસ ચાલ્યા એ બધા પ્રવચનો અહીંયા લેવામાં આવ્યા છે. એટલે બીજે દિવસે પણ એ વાત આવી હોય, એટલે ફરી ફરીને એ વાત આવે છે. એટલે આપણે જે વાત બધી સ્પષ્ટતા કરી ગયા એ વાત ફરી ફરીને એટલા માટે આવે છે. કેટલીક વખતે એવું બનતું કે ગુરુદેવ પ્રવચન આપતા હોય અને એ વાત આવી ગઈ હોય, બધું કહેવાયું હોય આજે, અને આવતીકાલે બીજા કેટલાક લોકો બહારથી આવે અને આ વાત બહુ મહત્વની હોય, તો ગુરુદેવ એ ગાથાને ફરીથી પણ લેતા અને ફરીથી લે એટલે ફરી પાછું એ જ બધું સમજાવે, છતાં એ જુદી રીતે વાત આવે. એટલે એવું ઘણી વખત થાય અને એને લીધે થઈ અને ત્યાં જે ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા એમને બરાબર એ વસ્તુની દ્રઢતા થતી. એટલે આ બધા જ પ્રવચનો આ પ્રવચન રત્નાકરની અંદર સમાવી લેવામાં આવ્યા છે. 18મી વખતના આ બધા પ્રવચનો છે એ સમાવી લેવામાં આવે છે. એટલે ફરીથી વારંવાર એની એ વાત આવે છે કે 372મી ગાથા વિશેની વાત જે આવી એ પણ 2-3 વખત આવી, અને સમંત ભદ્રાચાર્ય ની વાત જે આવી એ પણ 2 વખત આવી. એટલે એ બધું વારંવાર આવે છે એટલે ગૂંચવાની જરૂર નથી. મૂળ વસ્તુની સાથે આ બધો વિસ્તાર વારંવાર આવે છે એટલે દ્રઢતા થાય છે. કેમ કે આપણે જે કરી રહ્યા છીએ એ કંઈ માત્ર કોઈ પરીક્ષા આપવા માટે તૈયારી નથી કરી રહ્યા, એટલે કે ચલો હવે આના પછી આ નંબર આવે છે તો આ જ લઈએ, 1-2-3-4-5માં લઈએ અને પછી એની સમરી કરીએ, અને આ બધું નથી હોતું. ધર્મમાં આવી કોઈ સમરી હોતી જ નથી, ધર્મની અંદર સમરી હોઈ શકે નહીં. આ તો ભાવની વાત છે, અને આવા આવા ઉત્કૃષ્ટ ભાવ પ્રધાન ગ્રંથ જે છે ને એમાં એવા 1-2-3-4 જે કરવા બેસશે એ પંડિતાએ કરીને બહાર રહી જશે. કેટલાય પંડિતો એ રખડ્યા છે. એટલે આ ભાવ પ્રધાન વસ્તુ છે, વારંવાર એ ભાવ આવે છે અને એ ભાવ દ્વારા અંદરમાં જવાય છે. તો અહીંયા ફરી પાછો એ વાત અહીંયા આવી છે, એટલા માટે આ સ્પષ્ટતા કરવી પડી છે. એ ભાવ અહીંયા ફરી પાછો આવશે, આપણે એ લઈએ છીએ. કસાયની ઉત્પત્તિ જો 2 કારણથી કહીએ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે નિમિત્ત કારણ છે, અને નિમિત્ત કારણને એમાં ભેળવી દેવામાં આવ્યું છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. પરંતુ નિમિત્ત કારણ તે ખરું કારણ નથી. સિદ્ધાંત શું છે તે વાતનો નિર્ણય કરાવે છે કે સિદ્ધાંત એમ છે કે જે દ્રવ્યને જે પર્યાય જે કાળે ઉત્પન્ન થવાની છે તે દ્રવ્યની તે પર્યાય તે કાળે પોતાના કારણે થાય છે, એ પરથી થતી નથી કે નિમિત્તથી થતી નથી. આ સિદ્ધાંતની વાત છે. પણ એ વખતે જે નિમિત્ત હોય એનું જ્ઞાન કરાવવામાં આવે છે, અને નિમિત્તના કારણને ભેળવી દેવામાં આવે સાથે કે ભાઈ આ નિમિત્ત એ વખતે હતું, અને એમ કરી અને નિશ્ચય અને વ્યવહારને બંને સાથે લઈને પ્રમાણ જ્ઞાનની પણ વાત કરવામાં આવે. પણ સિદ્ધાંત એ છે કે પર્યાય જે થઈ તો એનું કારણ નિમિત્ત નથી, નિમિત્તને કારણે થતું નથી. નિમિત્તો પડ્યા જ છે. જો એક બીજી વાત નિમિત્તની કરું, આપણે ધર્માસ્તિકાયનું ઉદાહરણ તો આપણે લઈએ જ છીએ, વારંવાર લઈએ છીએ કે ધર્માસ્તિકાય વત બધા નિમિત્તો વર્તે છે. એવી જ રીતે નિમિત્તની એક બીજી વાત લઈએ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને એક સાથે એક જ સમયમાં છે કે નહીં? જ્યારે ધર્માસ્તિકાય છે ત્યારે પણ અધર્માસ્તિકાય પણ છે ને, પડ્યું જ છે ને, બધા 6-6 દ્રવ્યો છે ને, એક સાથે જ છે ને. તો જ્યારે જીવ ગતિ નથી કરતો, બરાબર છે, તો ગતિ કરાવવામાં ધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી, એ ધક્કો મારતું નથી અને જીવ કંઈ ગતિ કરતો નથી, કે પૂતગળ પણ એ જ રીતે ગતિ કરતું નથી. એવી જ રીતે જ્યારે જીવ ગતિ કરે છે કે પૂતગળ ગતિ કરે છે તો ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે, ધર્માસ્તિકાય એ વખતે નિમિત્ત થાય છે, પણ અધર્માસ્તિકાય એ વખતે નિમિત્ત થતું નથી, અધર્માસ્તિકાય એ વખતે નિમિત્ત થતું નથી અને રોકતું નથી કે હવે તું સ્થિર થઈ જા. જીવ કે પૂતગળની ગતિ જે થઈ રહી છે એ વખતે જીવ કે પૂતગળને રોકાવવું છે તો જ અધર્માસ્તિકાય નિમિત્ત થાય, અને ગતિ કરવી છે તો ધર્માસ્તિકાય નિમિત્ત થાય. એટલે નિમિત્ત થવાનું કારણ, નિમિત્ત થવાનું જે કારણ છે એ નિમિત્તોના હાથમાં નથી. નિમિત્તો પોતે ડિસાઇડ નથી કરતા પોતે નિમિત્ત થાય એવું. ધર્માસ્તિકાય જે છે, જીવ જ્યારે ગતિ કરે કે પૂતગળ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે, એ વખતે અધર્માસ્તિકાય નિમિત્ત નથી થતું. અધર્માસ્તિકાયના હાથમાં નથી કે નિમિત્ત થઈ અને જીવ કે પૂતગળની ગતિને રોકી દે, નથી થતું. પણ જીવ કે પૂતગળને રોકાવવું છે ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત થઈ જાય છે, ત્યારે પેલું ધર્માસ્તિકાય નિમિત્ત નથી થતું, એ પછી ધક્કો મારીને એને ગતિ પાછી ચાલુ રખાવતું નથી. આ ઉપરથી સમજાય છે કે જે નિમિત્તો છે ખરેખર કંઈ કરતા નથી, ખરેખર કંઈ કરતા નથી. આ વાતને ફરી ફરીને વિચારવી, આ વાત વિચારવા જેવી છે. એટલા માટે કે નિમિત્તો ઉપર આપણે બહુ લક્ષ આપીએ છીએ અને નિમિત્તો જ બધું કરે છે એમ લઈને બેઠા છીએ ને, એટલે આ વાતનો વિચાર કરવો કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે એ બંને જો નિમિત્ત જ બનતા હોય તો જીવનું શું થાય કે પૂતગળનું શું થાય, એ ગતિ કરી શકે કે ના કરી શકે, બંને ખેંચમતાણ કરવા બેસે તો શું થાય? એમ થતું જ નથી. જીવને ગતિ કરવી છે ત્યારે ગતિ કરે છે, પૂતગળને ગતિ કરવી છે ત્યારે ગતિ કરે છે, એને રોકાવું છે ત્યારે રોકાય છે. જ્યારે જે કાર્ય થાય છે ત્યારે પેલાને નિમિત્ત કહેવામાં આવે, ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને રોકાય સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. પેલા બિચારા એ તો એમને એમ જ છે, એમનું પરિણામ અને શુદ્ધ નિર્મળ પરિણામ એમ જ થઈ રહ્યું છે કે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય જીવ કે પૂતગળને ગતિ કરાવનારા કે રોકનારા નથી. તો અહીંયા આપણે આગળ લઈએ, આ વાત બહુ મહત્વની લાગી એટલે મેં લીધી છે. કે નિમિત્તથી કંઈ થતું નથી એ વાતનો આપણે નિર્ણય કરવા બેઠા છીએ ને, એટલે આ વાત મહત્વની છે. હવે અહીંયા આગળ કહે છે ગુરુદેવ કે તેવી રીતે, હવે જ્ઞાનના ભેદની વાત કરવી છે એટલે જ્ઞાનની વાત કરતા કહે છે આગળના આ 23માં બોલની અંદર. આગળ જે માર્ગના સ્થાન આવે છે એ જ્ઞાન છે, એ જ્ઞાન છે. તો જ્ઞાનની વાત લેતા કહે છે કે જ્ઞાનને માટે પણ એમ જ છે કે તેવી રીતે જ્ઞાનના ભેદો પણ આત્મામાં એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવમાં નથી. કયા છે જ્ઞાનના ભેદ? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આપણે પાંચ ભેદ આ રીતે પાડીએ છીએ અને અજ્ઞાન એના પણ ભેદ પાડીએ છીએ ને આપણે. કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ પણ ભેદ લઈએ છીએ. જો અજ્ઞાનનો અર્થ ધર્મમાં જ્ઞાન નહીં એવો નથી થતો, પહેલા આપણે એક વખત સ્પષ્ટતા કરી છે, ફરીથી યાદ કરાવું કે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો. વિપરીત ઊંધું જ્ઞાન એને અજ્ઞાન ગણીએ છીએ. એટલે જ્ઞાન અને અજ્ઞાન બંનેના ભેદને લઈએ તો આપણે આઠ પ્રકારે એના ભેદ પાડીએ છીએ, પણ એવા ભેદ આત્મામાં નથી. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવ છે એની અંદર આ ભેદ નથી. મતિ, શ્રુત આદિ જ્ઞાનના ભેદો તે જીવને નથી, કેમ કે તે પુદ્ગળ દ્રવ્યના પરિણામમય છે. આ મૂળ ગાથાની વાત લેવામાં આવી એટલે આ બોલની આ વાત છે કે એ પુદ્ગળ દ્રવ્યમય પરિણામ છે શ્રી જ્ઞાનના. એટલે માર્ગના સ્થાનમાં જ્ઞાન એ માર્ગના સ્થાન છે કે જ્યાં જીવ રોકાય છે એમાં જ્ઞાનમાં રોકાયો છે. તો જ્ઞાનના ભેદ જે છે, મતિશ્રુત જ્ઞાન વગેરે જે કંઈ ભેદ છે એ પણ જીવને નથી. એટલે અનુભૂતિના કાળની અંદર એવા કોઈ ભેદ નથી. ભગવાન આત્મા તો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે અને એ તો સર્વજ્ઞ સ્વભાવી જ છે, એને કોઈ ભેદ છે જ નહીં. એટલે આ બધા જે ભેદ જે છે એ મૂળ વસ્તુમાં નથી, પણ એ બધું પર્યાયમાં છે. પર્યાયમાં તો છે જ. શુદ્ધ જીવ વસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે. ભગવાન આત્મા અભેદ છે, એને કોઈ ભેદ નથી. ત્રણેય કાળ એકરૂપ છે અને એકરૂપે એ પરિણમી રહ્યો છે. સમજવા માટે આપણે ભેદ કરીને સમજીએ છીએ અને ભેદ કરીને સમજવું એને પણ વ્યવહાર કહેવાય છે. ચૈતન્ય સ્વભાવી શુદ્ધ જીવ વસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે, તેમાં આ જ્ઞાન માર્ગનો અભાવ છે. એટલે કે જ્ઞાનના ભેદનો અભાવ છે. અભેદ સ્વભાવ છે એમાં ભેદ નથી, એટલે કે ભેદનો અભાવ છે એમ અહીંયા કહેવું છે. અને આ વાત નિયમસારની 43મી ગાથામાં પણ વાત આવી છે કે શુદ્ધ ભાવમાં માર્ગના સ્થાનો નથી. શુદ્ધ ભાવમાં કોઈ માર્ગના સ્થાન નથી, ત્યાં પણ એ વાત લીધી છે. અહીંયા જે લીધું છે એ ત્યાં પણ લીધું છે. અને અહીં જે કહ્યું કે જીવને માર્ગના સ્થાનો નથી, તે બંને એક જ વાત છે. શુદ્ધ ભાવમાં વિકલ્પ નથી, ભેદ નથી. શુદ્ધ ભાવમાં જેનું લક્ષણ વિકલ્પ છે, ભેદ છે, એવા આ માર્ગના સ્થાનો નથી. એટલે જ્ઞાન માર્ગના સ્થાન એમાં નથી. આપણે એવા ભેદ પાડીએ છીએ એવા માર્ગના સ્થાન એમાં નથી. શુદ્ધ ભાવ એટલે કે શુદ્ધ ભાવ એટલે શું? કે દ્રષ્ટિનો વિષય જે ત્રણેય કાળ શુદ્ધ અભેદ જીવ વસ્તુ છે ભગવાન આત્મા, એ દ્રષ્ટિનો વિષય છે. એવા દ્રષ્ટિના વિષય જે શુદ્ધ નયનો વિષય છે તેમાં જ્ઞાનના ભેદો નથી. પાંચ જ્ઞાનના ભેદ અને અજ્ઞાનના ત્રણ ભેદ એ બધા એ ભેદો એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મામાં નથી. અને એવા ભેદ પાડવા એ તો વ્યવહાર છે અને તેથી એ ત્રિકાળી સ્વભાવમાં એ નથી. નિશ્ચયથી જે સ્વરૂપ ભગવાન આત્માનું જે છે એમાં એ નથી. પર્યાયમાં જે જ્ઞાનના ભેદ છે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી એને જીવના કહેવામાં આવે છે. એ ભેદ છે નથી એમ નથી, પર્યાયમાં છે ને એટલા માટે છે, હોવા પણ છે એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે. કેટલીક વખત અશુદ્ધ નિશ્ચય નહીંને સદ્ભુત વ્યવહાર નહીં પણ કહેવામાં આવે છે. એટલે જ્યાં જે રીતે લાગુ પડતું હોય એની સાથે જે હોય એ પ્રમાણે સમજવું. અહીંયા એ પર્યાય છે ને એટલે હોવા પણ છે એટલે નિશ્ચય નહીં કહ્યો, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું છે. એટલે જ્ઞાનના ભેદ છે, અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના છે. પરંતુ શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો એ જ્ઞાનના ભેદ એ એટલે એવા માર્ગના સ્થાન એ જીવમાં નથી. હવે પ્રશ્ન ફરી પાછો બીજો લીધો છે. અહીંયા જ્ઞાનની વાત સમજાવી અને એના પછી જે આગળ વાત કરવાની હતી એ વાત એટલે બીજા માર્ગના સ્થાનની ન લેતા અહીંયા બીજી વાત લીધી છે ગુરુદેવે. હવે આની સાથે જે માર્ગ આ જ્ઞાનની સાથે જે વાત લેવામાં આવી છે જ્ઞાન માગણા સ્થાનની, એની વાત આપણે સહેજ પહેલા લઈ લઈએ અને પછી આજે બીજી વધારે વાત કરી છે એને લઈએ. તો આપણે પાના નંબર 170 ઉપર જઈએ, એમાં છેલ્લા પેરેગ્રાફમાં આ જ્ઞાન સંબંધીની વાત છે એ લઈએ, એટલે જ્ઞાન સંબંધીની વાત પૂરી થાય. 170 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 170 ઉપર અહીંયા કહે છે કે જ્ઞાનના ભેદ પાડવા તે પૂતગલના પરિણામ છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ ચૈતન્ય વસ્તુ છે, તેમાં જ્ઞાનના ભેદોનું લક્ષ્ય કરતા રાગ જ ઉત્પન્ન થાય છે અને રાગ છે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય છે. નિયમસાર શુદ્ધભાવ અધિકારમાં ગાથા 42માં આ જ્ઞાનના ભેદો જે માર્ગના સ્થાનો છે તેને વિકલ્પ લક્ષણાની કહ્યા છે. ભેદનું સ્વરૂપ જ વિકલ્પ લક્ષણ છે, ભેદનું સ્વરૂપ વિકલ્પ લક્ષણ જ હોય. વિકલ્પ હોય એટલે ભેદ પડે છે, વિકલ્પ ન હોય તો ક્યાં ભેદ પડે. એટલે ગતિ ઇન્દ્રિય આદિ ભેદ સ્વરૂપ જે 14 માર્ગના સ્થાનો છે તે બધા જીવને નથી. જીવ કહો કે શુદ્ધ ભાવ કહો, બંને એક જ છે. અને નિયમસારમાં ત્રિકાળ શુદ્ધ ભાવને જીવ કહ્યો છે અને અહીં જીવને ત્રિકાળ શુદ્ધ ભાવ કહ્યો છે, એટલે બંને એક જ છે. આ માર્ગના સ્થાનો વિકલ્પ લક્ષણાન એટલે કે ભેદરૂપ જેનું લક્ષણ છે એવા છે, તેથી તે જીવનું સ્વરૂપ નથી. અને રાગ આદિ જે જીવનું સ્વરૂપ નથી પણ ભેદ સ્વરૂપ પણ નિશ્ચયથી જીવને નથી. તો આ અહીંયા જ્ઞાન સંબંધીની વાત પૂરી થાય છે. હવે અહીંયા ગુરુદેવે બીજી વાત લીધી છે એ વાત લઈએ. અહીંયા એક બીજી વાત એ લેવામાં આવી છે કે બંધનું કારણ પ્રશ્ન કરીને અહીંયા 115માં પાના ઉપર નીચે લીધું છે પ્રશ્નમાં કે બંધનું કારણ નિમિત્ત રાગ આદિ એક જ હોવા છતાં પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને તેની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન પડે છે, તેનું કારણ શું? પ્રશ્ન સમજાય છે? પ્રશ્ન એ છે કે જ્યારે કર્મનો બંધ પડે છે ત્યારે કર્મનો બંધ કયા પ્રકારે પડે છે? તો કે એની કર્મ બંધની કેટલી પ્રકૃતિ છે, કોઈ કેટલીક પ્રકૃતિઓ પ્રમાણે એ બંધ પડે છે. 8 પ્રકારની પ્રકૃતિ છે અને સૂક્ષ્મતાથી જરા જોઈએ તો એ 148 પ્રકારની કર્મની પ્રકૃતિ છે. એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, બરાબર, એ બધી પ્રકૃતિઓ. 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ છે અને એ કુલ 148 પ્રકારની પ્રકૃતિ છે. તો પ્રશ્ન અહીંયા કરે છે કે એવી એ જુદી જુદી પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિઓ રૂપે કર્મ બંધાય છે, તે વખતે જે નિમિત્ત જે છે, નિમિત્ત રાગ આદિનું, એ તો એક જ છે. એ વખતે નિમિત્ત જે છે એ તો રાગનું નિમિત્ત જે છે એક જ છે, છતાં એ પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને એની સ્થિતિ પણ ભિન્ન ભિન્ન પડે છે. એક પ્રકૃતિની અમુક સ્થિતિ પડે, બીજી પ્રકૃતિની અમુક સ્થિતિ પડે, ત્રીજીની અમુક પડે. બધાની એક સરખી પ્રકૃતિ, બધી પ્રકૃતિનો એક સરખો સમય બંધ નથી પડતો, સ્થિતિ બંધ નથી પડતો. તો એવું કેમ થાય છે? આ આખો પ્રશ્ન જુદો છે, આખી વસ્તુ જ જુદી છે અને આખો વિસ્તાર એનો આપણે જુદી રીતે એમાં લેવાનો છે. અહીંયા શું છે વાત કે કર્મ બંધાય છે, તો એ કર્મ બંધ વખતે જુદી જુદી પ્રકૃતિઓ બંધાય છે અને જુદી જુદી પ્રકૃતિઓ અને એના સ્થિતિબંધ પણ જુદા જુદા સમયના થાય છે. તો એવું કેમ થાય છે? એ વખતે રાગ જે છે, જે નિમિત્ત કારણ છે, એ તો એક જ છે, છતાં એમ કેમ થાય છે? આવો પ્રશ્ન છે. બંધનું કારણ, કર્મબંધનું કારણ નિમિત્ત કારણને કહેવામાં આવે છે. તો કે રાગ આદિ એક જ છે, રાગ હોય કે દ્વેષ હોય, ગમે તે હોય, ક્રોધ, માન, માયા, લોભ, એ ગમે તે હોય, એ એક જ હોવા છતાં પ્રકૃતિ ભિન્ન ભિન્ન બંધાય છે અને તેની સ્થિતિ પણ, એટલે સ્થિતિબંધ પણ ભિન્ન ભિન્ન પડે છે, તો તેનું કારણ શું? આ આખી વસ્તુ જુદી છે, અહીંયા જે વાત ચાલી રહી છે એના કરતાં જુદી છે, પણ એ જાણવી જરૂરી છે. કેમ કે એ આગળ ઉપર કેટલીક વસ્તુ સમજવા માટે થઈને ઉપયોગી થાય એવી છે, એટલે આનો આપણે વિચાર કરવાનો છે, આને આપણે સમજવાની છે. આજે થોડો ભાગ લઈશું, કાલે ફરીથી લઈશું, એટલે બરાબર દ્રઢતા થશે. એમાં ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. પોતાનું ઉપાદાન એને કારણે એમ થાય છે, જે શુદ્ધ ઉપાદાન છે ને એની વાત છે. શુદ્ધ ઉપાદાન તો હોય જ નહીં, શુદ્ધ ઉપાદાન હોય ત્યારે તો ક્યાં કર્મનો બંધ થાય છે? અહીંયા તો સમજી લેવાનું કે એ વખતે અશુદ્ધ ઉપાદાન જ છે, એટલે પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. જેમ કે દસમા ગુણ સ્થાને જે રાગ છે તેનાથી છ કર્મ બંધાય છે. જો દસમા ગુણ સ્થાનની દશા છે એ વખતે પણ જે સૂક્ષ્મ રાગ છે એની વાત છે, એટલે કોઈ એમ ના લઈ લેવું કે ધ્યાનમાં આ પણ કર્મ બંધાય છે એમ નહીં, તો અતિ અતિ સૂક્ષ્મ વાત છે. અને અતિ સૂક્ષ્મ વસ્તુઓ જે છે એ અહીંયા લેવામાં આવી હોય ત્યારે એમ નહીં દલીલો કરવા બેસી જવું કે જુઓ તમે તો કહેતા હતા ને કે આ ધ્યાનની અંદર કર્મ ન બંધાય ને અહીંયા તો આ કહ્યું છે પ્રભુ, એમ વાત નથી. પહેલી વાત સમજી લો કે દસમા ગુણ સ્થાનની દશાવાળા જે છે એને કેટલું એને કેટલો કસાય બાકી રહ્યો એ જરા ખ્યાલ કરો. એને કયો કસાય બાકી રહ્યો? એને ત્રણ કસાયનો તો અભાવ થઈ ગયો હોય, ત્રણ કસાયનો અભાવ થયો અને છેલ્લો કસાય સંજ્વલન કસાય જ બાકી રહ્યો. અને સંજ્વલન કસાયના માટે વર્ણન જ્યારે કરવામાં આવે શાસ્ત્રની અંદર આગમોના વર્ણન કરવામાં આવે ત્યારે કેવું કહેવાય છે કે સંજ્વલન કસાય કેવો છે? તો કે પાણીમાં લીટી દોરો અને જેટલો સમય રહે એવો એ કસાય છે. શું કહેવામાં આવે છે કે પાણીની અંદર તમે લીટી દોરો અને કેટલો સમય રહે છે એટલો સમયનો એ કસાય છે એવો એ કસાય છે, એની સાથે સરખામણી કરી છે એની. એટલે સૂક્ષ્મ કસાય છે, અતિ અતિ સૂક્ષ્મ કસાય છે. મુનિઓની વાત છે, મુનિ જે છે એને ત્રણ કસાયનો અભાવ થાય છે, પ્રચુષ્ટ સંવેદન સહિત હોય છે, એને હજી ચોથો છેલ્લો કસાય જે સંજ્વલન કસાય છે એ બાકી રહ્યો છે. એ સંજ્વલન કસાયની વાત જ્યારે કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે એ તો અતિ અતિ સૂક્ષ્મ છે. અને એ મુનિના રાગ કેવા છે? એ કેવા છે કે જે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવા છે, કેમ કે એને પ્રમાદ તો ગયો છે એટલે હવે કોઈ બીજા રાગ તો છે નહીં. એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવો એને રાગ છે, કેવડી ગમે રાગ હોય છે. મુનિને સાતમા ગુણસ્થાનને જે છે એને રાગ કેવો હોય? સાતમા ગુણસ્થાન વાળાને જે રાગ છે અતિ 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 સૂક્ષ્મ રાગ છે કે જે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવો, દેખી રીતે દેખાય એવો નહીં. છઠ્ઠે ગુણસ્થાને છે એ તો શુભભાવ છે, એ તો રાગ છે, પણ અહીંયા તો સાતમા ગુણસ્થાનથી જે વાત છે તે રાગ તો ખ્યાલમાં ના આવે એવો છે, કેવડી ગમે રાગ હોય છે એવા સૂક્ષ્મ રાગની વાત લીધી છે. અને એ કસાય સંજ્વલન કસાયમાં એ વાત જે છે એની વાત કરી છે. એટલે કોઈએ ભૂલથી એમ ના સમજી લેવું કે દસમા ગુણસ્થાને પણ જો કર્મ બંધાય છે આમ છે તેમ છે. ભાઈ અતિ સૂક્ષ્મ વાતો જે છે જે કેવડી ગમે છે જે આપણે જાણી નથી શકતા એવી બધી વાત જે છે એને પણ શાસ્ત્રમાં તો લેવામાં આવી હોય ત્યારે એને બરાબર સમજવી. અને એક નાની વાત જે છે સૂક્ષ્મ વાત જે છે એને સ્થૂળ સમજી અને વિચાર ન કરવા, એવા વિકલ્પ ન કરવા, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું. અહીંયા વાત જે લખી છે એ શું લખી છે કે પોતાના ઉપાદાનના કારણે એમ થાય છે. અને જેમ કે કરીને દ્રષ્ટાંત આપ્યું છે ગુરુદેવે, ઉદાહરણ આપ્યું છે કે જેમ કે દસમા ગુણસ્થાને જે રાગ જે અતિ સૂક્ષ્મ રાગ છે સંજ્વલન કસાય બાકી રહ્યો છે એનો જે રાગ જે પોતાને પણ ખ્યાલમાં નથી આવતો એવો જે રાગ જે કેવડી ગમ્ય રાગ છે તે એ રાગથી છ કર્મ બંધાય એટલે છ પ્રકૃતિ બંધાય. તેમાંથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની અંતર્મુહૂર્ત કાળની પ્રકૃતિ બંધાય. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની પ્રકૃતિ જે બંધાય એનો કાળ અંતર્મુહૂર્ત હોય. અંતર્મુહૂર્તનો અર્થ શું છે આપણે જાણીએ છીએ, બે ઘડી કરતાં ઓછો. એટલે બે ઘડી કરતાં ઓછો એટલે એક મિનિટ પણ હોય ને અડધી મિનિટ પણ હોય ને પાંચ મિનિટ પણ હોય એક સેકન્ડ પણ હોય. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં ઓછો, એમ ત્યાં અહીં અંતર્મુહૂર્ત લખ્યું છે, બરાબર છે. હવે બીજી ત્રીજી પ્રકૃતિ, આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની વાત કરી, પછી ત્રીજી પ્રકૃતિ લીધી છે વેદનીય, એમાં સાતા વેદનીય બંધાય એને. તો કે સાતા વેદનીયની જે છે ની બાર મુહૂર્ત કાળની પ્રકૃતિ બંધાય એટલે એને એની સ્થિતિ એનો સ્થિતિબંધ કેટલો થાય? બાર મુહૂર્તનો થાય. નામ અને ગોત્ર કર્મની, નામ અને ગોત્ર બીજા બે બીજી બે પ્રકૃતિ લીધી છે ની આઠ મુહૂર્તની સ્થિતિ હોય એટલું બંધાય. તથા અંતરાય કર્મ, અંતરાય કર્મની પણ અંતર્મુહૂર્તની સ્થિતિ પડે. આમ છએ છ કર્મ જે છે ની પ્રકૃતિઓ લીધી એનો જે કાળ જે છે સ્થિતિબંધ જે છે એ જુદો જુદો હોય છે. આ દ્રષ્ટાંત આપણને આપ્યું અને હવે સમજાવવું છે એ વાત ઉપર ગુરુદેવ લઈ જાય છે. આવું થાય છે. હવે આ વાત ગુરુદેવે કહી પણ એ ક્યાંથી કહી? એ આગમમાંથી કહી છે, એ આગમની વાત છે. પ્રભુ આગમમાં જે વાત આવી છે એ ગણધર ભગવાને જે રચના કરી છે એમાંથી વાત આવી છે. આ વાત અતિ સૂક્ષ્મ છે, એ કોઈ સામાન્ય માણસને ખ્યાલમાં આવે એવી નથી. તીર્થંકર ભગવાન ઘંટની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાન જે પ્રખર બુદ્ધિવંત છે એમનો જ્ઞાનનો ઉઘાડ ઘણો છે, ઘણો 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 છે કે જેની સાથે કોઈની તુલના ન થઈ શકે એવા ગણધર ભગવાન છે. એ અંતર્મુહૂર્તમાં આ બધું સમજી લે છે અને આગમોની રચના કરે છે. એટલે એ એમના ખ્યાલમાં આવેલી એ વાત છે ને, એમણે જે આગમમાં જે આ વાત લીધી છે એ વાત છે. એટલે આ અતિ સૂક્ષ્મ વાત છે. આવા આટલા બંધ પડે છે એ બાકી કોઈને ખ્યાલમાં આવી શકે નહીં. તો આ છ પ્રકૃતિઓના બંધ આ રીતે પડે છે એ દ્રષ્ટાંત લઈ અને ગુરુદેવ કહે છે કે રાગ એક જ છે છતાં આવો ફેર કેમ છે. એ વખતે રાગ સૂક્ષ્મ, અતિ 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 સૂક્ષ્મ રાગ, સંજલન કસાયનો રાગ, એ દસમા ગુણસ્થાનનો જે પડ્યો છે, જે મુનિને પોતાને પણ ખ્યાલમાં નથી આવતો, છતાં પણ જે રાગ અંદરમાં જે પડ્યો છે એ રાગને કારણે આ પ્રકારે છ પ્રકારની કર્મની પ્રકૃતિ બંધાય છે. અને એ પ્રકૃતિઓના બંધ પડે છે, એના સ્થિતિબંધ પણ જુદા જુદા પડે છે. તો એ વાતને લઈને ગુરુદેવ કહે છે કે એવું છે, એ રાગ જે છે એ વખતે એ તો આટલો એક જ છે, સૂક્ષ્મ છે, છતાં પણ આવું કેમ થાય છે, આવો ફેર કેમ છે. તો એનો જવાબ આપ્યો છે કે તો કહે છે કે ઉપાદાન સ્વતંત્ર છે માટે એમ થાય છે. ઉપાદાન સ્વતંત્ર છે માટે એમ થાય છે. નિમિત્તપણે રાગ એક જ હોવા છતાં પોતાની યોગ્યતાને કારણે, પ્રકૃતિ વિશેષની યોગ્યતાને કારણે તેવી પર્યાય થાય છે. બંધ પડ્યો ને, બંધમાં નિમિત્ત શું છે? રાગ. રાગના નિમિત્તે આ બંધ પડ્યો, બરાબર છે? બંધ પડ્યો છે એ રાગના નિમિત્તે. એ રાગ કેવો છે? સૂક્ષ્મ છે, મુનિને પોતાને પણ ખ્યાલમાં આવે એવો નથી. કેવળી ગમે રાગ છે, એટલો જ એક રાગ છે, છતાં છ પ્રકારની પ્રકૃતિનો બંધ થયો અને દરેકની સ્થિતિ બંધ પણ જુદી જુદી થઈ. અને એ નિમિત્તમાં એ રાગ એક જ છે, છતાં પણ પોતાની યોગ્યતાને કારણે, પ્રકૃતિ વિશેષની યોગ્યતાને કારણે તેવી પર્યાય થાય છે. વિપરીત ભાવ એક હોવા છતાં જ્ઞાનાવરણ્યની સ્થિતિ 30 કોળાકોળી સાગરોપમ છે, મોહનીય કર્મની સ્થિતિ 70 કોળાકોળી સાગરોપમની હોય છે, એટલે થઈ શકે છે. નામ કર્મની સ્થિતિ 20 કોળાકોળી સાગરોપમની પણ બંધાય છે. આવો ફેર કેમ, આ બીજી વાત લીધી. પહેલું ઉદાહરણ જે આપ્યું એ અને પછી આ બીજી વાત લે છે. બીજી વાતમાં એમ લે છે કે વિપરીત ભાવને કારણે, વિભાવ ભાવને કારણે, મિથ્યાત્વને કારણે કેટલા બંધ પડી શકે છે, મિથ્યાત્વને કારણે કેટલો બંધ પડે એ વાત અહીંયા તો સમજાવી છે. અનાદિનું મિથ્યાત્વ છે અને આપણે પણ એવા બંધ પડ્યા છે, એમ નથી કે નથી પડ્યા. તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વને કારણે કેવા બંધ કરે છે એની વાત કરતા કહે છે કે વિપરીત ભાવને કારણે, એ વિપરીત ભાવ એક હોવા છતાં પણ એમાં પણ જુદી જુદી પ્રકૃતિઓના બંધ પડે છે, તો જુદા જુદા પડે છે, જુદી જુદી સ્થિતિના પડે છે. અને એમાં એક જ્ઞાનાવરણીયની સ્થિતિ 30 કોળાકોળી સાગરોપમની બંધાય છે. જ્ઞાનાવરણીયની સ્થિતિ 30 કોળાકોળી સાગરોપમની બંધાય, મોહનીય કર્મની સ્થિતિ 70 કોળાકોળી સાગરોપમની બંધાય, અને નામ કર્મની સ્થિતિ 20 કોળાકોળી સાગરોપમની બંધાય. તો આવો ફેર કેમ છે, આવો ફેર શા માટે? કેમ કે પેલો વિપરીત ભાવ તો એક હતો. તો કહે છે કે ઉપાદાનની તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે. ઉપાદાનની એટલે કે તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે, એમાં કંઈ નિમિત્ત કારણ થતું નથી, નિમિત્ત કારણથી આમ થતું નથી. નિમિત્ત તો એક જ છે, છતાં પણ આ જુદું જુદું થાય છે. છતાં પ્રકૃતિઓના કાર્યમાં જે ભેદ પડે છે તે સ્વતંત્ર પોતપોતાના ઉપાદાનના કારણે થાય છે. એટલે પરમાણુની સ્થિતિ ઓછી અધિક થવાની તે કાળે પોતાની યોગ્યતા છે, તેથી એમ થાય છે. જો આ સૂક્ષ્મ વાત છે, ફરીથી વાંચવી. આવતીકાલે ફરી પાછો આનો વિસ્તાર કરીશું. ન સમજાય તો ચિંતા ન કરવી, જ્યારે અભ્યાસ વધારે થશે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ થશે, બેક ઓફ માઇન્ડ ઘણી બધી વસ્તુ હશે, ત્યારે એકદમ સરળતાથી સમજાઈ જશે, ચિંતા ન કરવી. આ અતિ સૂક્ષ્મ વાત છે. અત્યારે જે આપણી સાથે આટલા બધા લોકો સ્વાધ્યાયમાં બેઠા છે એમાં આના ઘણા લોકો છે જેમને ખૂબ અભ્યાસ છે અને એમના પ્રશ્નો પણ એવા હોય છે. હમણાં ગઈકાલે આપણે જે ચર્ચાઓ કરી એમાં જેમણે પ્રશ્નો પૂછ્યા હતા એ બધા અભ્યાસી હતા અને અભ્યાસને કારણે એમણે પ્રશ્ન કર્યા હતા, એટલે આપણે આખો સ્વાધ્યાય એના ઉપર લીધો. એટલે એવા અભ્યાસીઓ માટે આપણે આ વાત સૂક્ષ્મ વાત લઈએ છીએ. પ્રભુ જુઓ, સૂક્ષ્મ વાત તો આવશે, કેમ કે હવે સમયસારનો સ્વાધ્યાય ચાલતો હોય અને એને આપણે હવે સૂક્ષ્મતાથી નહીં લઈએ તો પછી ક્યારે લઈશું? આપણા વર્ષો પૂરા થવા આવ્યા છે, જીવનનો આ પાછલો સમય છે, એવા સમયે આપણે મોટા ભાગનાની વાત છે, ખબર નથી કોનું કેટલું આયુષ્ય, પણ હું તો મારી વાત કરું છું કે હવે આવી બધી સૂક્ષ્મતાથી જો વિચાર નહીં કરીએ તો પછી જીવનમાં ક્યારે કરીશું? આ શાસ્ત્રો લખાયા એ કોને માટે લખાયા? આ ગુરુદેવે આટલી બધી સૂક્ષ્મતાથી વાત કરી, આ બધું આપણને સત્ય સમજાવ્યું, સ્પષ્ટતાઓ કરી, એ બધું કોને માટે કર્યું? પ્રભુ આપણે માટે તો કર્યું છે, અને જો આપણે નહીં સમજીએ, આપણે પ્રમાદ કરીશું તો કેમ ચાલશે? આપણે એમ કહીએ કે ના ના આટલું બધું અમને નહીં, હમણાં નહીં, તો પ્રભુ ક્યારે? હમણાં નહીં નહીં તો પછી ક્યારેય નહીં. અત્યારે જે સારામાં સારો સમય છે, અત્યારે આપણી સ્થિતિ સારી છે, સમજ શક્તિ છે, બધી અનુકૂળતાઓ છે, તો જરૂરથી સમજીએ. આમાં સમયની પણ કોઈ પાબંદી નથી, એટલે આપણે એ બધી વાતને લઈશું. જેટલી સમજાય એટલી, ન સમજાય તો ફરી ફરીને વાંચશો તો સમજાઈ જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે વધારે વિસ્તાર આપણે લઈશું. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.